જામનગરમાં પૂજ્ય ભાઈશ્રીનું સમયસાર શેટિકાની ગાથાઓ પર તારીખ 3/1/85 પ્રવચન.
નાયક નાતા અર્થાત અકર્તા હોવા છતાં પણ જાણનાર હોવા છતાં પણ પોતે પોતાની મેળ બીજાના ઉપદેશ વિના અનાદિકાળથી આત્મા પોતાને પરબીજાને પર ભાવનો કરતા એમ માનતો આવ્યો છે. આ અંગ્રહિત વિચાર છે, નવું લાકડું નથી. આ લાકડું અનાદિનું છે. ગ્રહિત વિચાર તો એને કહેવાય કે જન્મા પછી નવા લાકડા ભૂદેવાદીના ગ્રહણ કરે તો ગ્રહિત વિખ્યાત કહેવાય. ભગવાન આત્મા નાયક જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેળે બીજાના ઉપદેશ વિના પણ પોતાને પરદ્રવ્ય અને પરભાવનું કરતા એમ માનતો આવ્યો છે. એ માન્યતા અનંત સંસારનું કારણ છે, અનંત દુઃખનું કારણ છે. એક સમયની મિથ્યાત્મની જે પર્યાય છે એની અંદર ગર્ભમાં અનંત પરંપરાનું દુઃખ એમાં રહેલું છે. એ સંસારનું બીજડું છે અથવા દુઃખનું એ બીજડું છે મિથ્યાત્. મિથ્યાત્ એટલે કે પોતાનો આત્મા બધાના આત્માને વાત કરે છે. પોતાનો આત્મા સ્વભાવે નાયક હોવાથી કેવળ જ્ઞાતા છે, કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એમ એમાં લાગુ પડતું નથી. જેમ ચક્ષુ છે એ કેવળ દૂર રહીને દેખે જ છે, માત્ર દેખે છે. કથનચિત દેખે આંખ અને કથનચિત અગ્નિને વેટાવે ને અગ્નિને ભોગવે એમ આંખમાં હોતું નથી, ચક્ષુમાં હોતું નથી. એમ આત્માને જ્ઞાન ચક્ષુ છે. એ જ્ઞાન ચક્ષુ વાળો એ આત્મ ભગવાન કેવળ જ્ઞાતા છે પણ કરતા નથી. આવો સ્વભાવ હોવા છતાં પોતે પોતાની મેરે અનાદિકાળથી કૃપાનો હું કરતા છું, કર્મનો હું કરતા છું, મન વચન કાયાના ભાવનો હું કરતા છું. એમ અનાદિકાળથી પોતે પોતાને અકર્તાને કરતા માનવો એ અજ્ઞાન છે, જ્ઞાતાને કરતા માનવો એ મોટું અજ્ઞાન છે. એક તો એ ભૂલ છે. બીજી ભૂલ એવી સૂક્ષ્મ છે કે એ પોતાને પોતાથી ખ્યાલમાં આવે નહીં. ભૂતપૂર્વનો સંસ્કારી જીવ હોય ને પોતાથી ખ્યાલમાં આવી જાય એ વાત કહું છે. એ એવી ભૂલ છે કે હું પરનો જાણનારો છું. જાણનાર જણાય છે એને બદલે મને પર જણાય છે એવી એક અનાદિની એ પણ એક મોટી ભૂલ છે, સાધારણ ભૂલ નથી. એ ભૂલ કેમ ટળે એની આ ગાથા છે. હું પરનો જ્ઞાતા છું. હું જ્ઞાન છ દ્રવ્ય મારું જ્ઞેય છે જાણવાલાય પદાર્થ એને હું જાણું છું, એને હું જાણું એમ એના શ્રદ્ધા જ્ઞાનમાં અનાદિકાળનું એક શલ્ય પડ્યું છે. પર પદાર્થને જાણવાના કાળે પણ ઉર્ધ્વપણે મુખ્યપણે જ્ઞાન જ જણાય છે, નાયક જ જણાય છે એને ચૂકી જાય છે અને મને પર જણાય છે એવી અનાદિકાળથી એને શાસ્ત્રકાર તો ભ્રાંતિ કહે છે, વ્યવહાર નહીં. વ્યવહાર તો નિશ્ચય પ્રગટ થાય પછી વ્યવહાર કહેવાય. એ વાતની 200 નંબરનો એક કળશ છે, એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે. કળશ નંબર 200 5484 શાંતિથી ધીરજથી આ વાત સમજવા જેવી છે. જ્યારે આચાર્ય ભગવાનને આ સમજાવવાનો ભાવ આવ્યો છે ત્યારે આપણે સમજવાનો બરાબર પ્રયત્ન કરવો કે નાતી સર્વોપી શબ્દ પરદ્રવ્ય આત્મતત્વયો કર્તુ કર્તૃત્વ સબંધ ભાવે તત્ કર્તૃતા કૃતઃ એનો શોકા પરદ્રવ્યને આત્મતત્વને જોજો સગળો એ સંબંધ નથી અર્થાત કઈ પણ સંબંધ નથી કરતા કર્મ સંબંધ નથી નિમિત્ત રહી એક સંબંધ નથી અને ખરેખર જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ કર્તવ્યની હારે આત્માને નથી આત્માને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આત્માની સાથે છે આત્માને કર્તવ્યની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ પરમાર્થી નથી એવા પ્રપૂર્વ અલૌકિક સેવા માંગે છે એમ કરતા કર્મપણાના સંબંધનો અભાવ આત્માને કર્મનું કરતા પણ જ્ઞાતું હોય બાવા બાવા માર્મિક વાત લખે છે પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી કાંઈ પણ સંબંધ નથી આ હાથને અને આત્માને કઈ પણ સંબંધ નથી કરતા કરતો સંબંધ નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી ને જ્ઞાતા નહિ સંબંધ નથી હવે ઉલટા આ હાથને આત્માની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી આ હાથ જણાતો જ નથી તો હું હાથને હલાવી શકું છું એ વાત મૂળમાં નથી શાંતિથી ધીરજથી ભલે ન સમજાય તથા તો આમ તો કરવા જેવું નથી આચાર્ય ભગવાનની સામે આમ તો તું કરીશ ન અને સમજા વિના આમ પણ કરીશ ન સમજીને આમ કરજે એમ આચાર્ય ભગવાને કહ્યું છે કે હું તો તને એક જ વખત આત્માની વાત કહીશ પણ તું તારા અનુભવથી પ્રમાણ કરજે મારી આયા પારિશ નિયમ કહ્યું છે એ ક્યારે કહ્યું હોય એ ક્યારે કહ્યું હોય કે કેનારને ખાતરી છે અનુભવથી કે હું કહું છું એનું સ્વરૂપ છે તને પણ એવું સ્વરૂપ અનુભવમાં આવશે એ છે પરદેવને આત્માને કાંઈ પણ સંબંધ નથી એટલે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી તો પછી તેમને કરતા કરતો સંબંધ કઈ રીતે હોવો ઇન્દ્રિય જ્ઞાનથી એને જોયું છે અને ઇન્દ્રિય જ્ઞાનથી એને વિચારમાં પણ લીધું છે કે કરતા કરતો સંબંધ ન હો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ન હો પણ જ્ઞાતા જ્ઞેય સંબંધ તો છે કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં પરદ્રવ્ય જણાય છે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી એ ઇન્દ્રિય જ્ઞાનથી પરદ્રવ્યને જાણીને પણ એ જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ અનાદિકાળથી કરી રહ્યો છે શંકર દોષ એટલે એકતા જે જ્ઞાનમાં જણાય છે એ જ મારું જ્ઞેય છે અને હું જ્ઞાતા છું એમાં જ્ઞેય તો પરદ્રવ્યમાં થાક્યું એને જ્ઞાન અહીં રાખ્યું અને જ્ઞેય અહીંયા રાખ્યું આમે તો ગુણ શું થઈ કે જ્ઞાન અહીંયા થાક્યું પણ જ્ઞેય ધર્મને અહીંથી ઉઠાવી નાખ્યું હું જ જ્ઞાન છું અને હું જ જ્ઞેય છું એમ ન લેતા જો એમ કહે કે હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય તો ઉપયોગ અંતર સન્મુખ થઈ શકે પણ હું જ્ઞાન અને આ મારું જ્ઞેય તે કારણે એની શ્રદ્ધામાં એમ હોવાથી એનો ઉપયોગ પર સન્મુખ રહીએ છે સ્વસન્મુખ થઈ શકતો નથી અને જ્યાં સુધી ઉપયોગ સ્વસન્મુખ ન થાય ત્યાં સુધી આત્માને આત્માનો અનુભવ ન થઈ શકે અને અનુભવ વિના સમ્યક દર્શન પ્રગટ થતું નથી માટે આત્માને કંઈ પણ સંબંધ નથી જો કંઈ પણ સંબંધ નથી તો પછી તેમને કરતા કરતા સંબંધ કઈ રીતે હોવો રાગને ને આત્માને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરમાર્થી નથી તો રાગનો હું કરતા અને રાગતાનું કર્મ એ ક્યાંથી આવ્યું મૂળમાં ઘા મારે છે આ ગાથા જરા સૂક્ષ્મ છે ઉવા કો પણ થાય એમ છે, પણ જો સમજે તો ઉવા કો સમી જાય, એમ છે. અનુભવ થતા ઉવા કો સમી જાય, અનુભવ ન હોય ત્યાં સુધી આ શું આ પ્રત્યક્ષ દેખાય છે કે ભગવાનની પ્રતિમાના મેં દર્શન કર્યા. ભાઈ એ દર્શન પ્રતિમાના થયા કે એ જ્ઞાનના દર્શન થયા, દર્શનના દર્શન થયા કે આત્માના દર્શન થયા કે પરના દર્શન થયા, છે આ એ અંદર ઘેરાયથી જો વિચાર કરે તો કામ એનું થાય એવી સૂક્ષ્મ ગાથા આપણે અધ્યયન કરીએ છીએ. અને હવે 45 વર્ષ ગુરુદેવ ઉપદેશ આપ્યો, પછી ન સમજાય એમ તો હતું નથી, ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરો. સામે પાઠ પણ છે અને શક્તિ અનુસાર આપણે એનું અધ્યયન પણ સ્પષ્ટીકરણ કરશું. ત્યાં આત્માને પરમેશ્વર કરતા પણ કઈ રીતે હોય શકે? હવે એનું મથાળ ખરી તો ખરી છે, નિશ્ચય છે. ગુજરાતીનું મથાળ ખરી તો ખરી છે, નિશ્ચય છે. ખરી સ્વભાવે પ્રતિ ખરી જુઓ 1216 મૂળ ગાથા 10 ગાથા મથાળ ગુજરાતી હરિગીતનું ખરી તો ખરી છે, ખરી એટલે ચૂનો, ખરી એનો અર્થ ચૂનો. શેટી કા કહો, ખરી કહો કે ચૂનો, એ નિશ્ચય છે. ખરી સ્વભાવે પરિણતિ ખરી, હિત સ્વભાવે પરિણતિ કાળી ભીત, કા સ્વભાવે પરિણતિ ભીત. એક કાળી ભીતને સફેદ કરે છે ચૂનો, એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. તેવી રીતે નાયક તો નાયક જ છે, દ્રષ્ટાંત કરું છું, સિદ્ધાંત એ નિશ્ચય છે. નાયક સ્વભાવે પરિણમ તો નાયક, જાણવાના સ્વભાવે પરિણમ તો જાણનાર, પરદ્રવ્ય સ્વભાવે પરિણતા એવા પરદ્રવ્યોને જાણે છે એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. આવા નિશ્ચય વ્યવહાર કથનને હવે ગાથાઓ દ્રષ્ટાંત દ્વારા કહે છે. ચાર ગાથા નિશ્ચયની છે અને ચાર ગાથા વ્યવહારની છે. નિશ્ચય પહેલી વાત કરે છે અને નિશ્ચય જેને પ્રગટ થાય, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય, એટલે કે અતિંદ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થઈને જ્ઞાનની પર્યાય આત્મામાં એકાકાર ભેદ થાય અને ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થાય, એવી જે જ્ઞાનની નિશ્ચય પર્યાય પ્રગટ થાય, ત્યાર પછી એ જ્ઞાન પરને જાણે એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જે જ્ઞાન સ્વને જાણતું નથી અને પરને જાણે છે એને વ્યવહાર કહી શકાતો નથી, પણ તેને અજ્ઞાન કહેવામાં પરિણમે. હું કહ્યું મૂળ વાત છે, આત્મદર્શન થવા માટેની આ મૂળ ગાથા છે. અનાદિ વિચાર દ્રષ્ટિ જે છે અપ્રતિભૂત, એને સમજાવવા માટે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, દર્શનની પર્યાયનો નિશ્ચય, શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય અને ચારિત્રની પર્યાયનો નિશ્ચય. પર્યાયનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય તો નિશ્ચય નહીં નો વિષય છે. ત્રિકાળી ભગવાન જે આત્મા છે, આશ્રયભૂત ભૂતા સ્વભાવ, એ તો જ્ઞાન એનું અવલંબન લે છે. આત્મા નિરાલંબી છે, આત્મા કોઈનું અવલંબન લઈ શકે નહીં, લેવાનો એનો સ્વભાવ પણ નથી. પણ પરિણામ પરનું અવલંબન લે અને પરનું અવલંબન છોડે, એટલે કે સ્વનું અવલંબન લે, સ્વનું અવલંબન લેતા પરનું અવલંબન છૂટી જાય છે. પણ એ પ્રક્રિયા પર્યાયમાં બને છે. દ્રવ્ય આત્મા પરનું અવલંબન લે છે અને હવે આત્માએ પરનું અવલંબન છોડ્યું એમ નથી, કેમ કે આત્મા ત્રણેય કાળ નિરાલંબી થયો છે. પરિણામ અવલંબન લે પરનું અને પર્યાય સ્વનું અવલંબન લે ત્યારે પરનું અવલંબન છૂટી જાય, એવી પ્રક્રિયા પર્યાયમાં બને છે. તો અહીંયા આચાર્ય મહારાજ પ્રથમ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કોને કહેવાય? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય એટલે કે ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા પોતાના સુદાત્માના જેને દર્શન થાય, અનુભૂતિ થાય, સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય, પ્રત્યક્ષ થાય, વેદનથી પ્રત્યક્ષ થાય, એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થતાં એ સાધક થાય છે. અને સાધક થતાં એ જ્ઞાનની પર્યાય આત્માને જાણતા જાણતા પરને જાણે છે. આત્માને જાણવાનું છૂટી જાય અને પરને જાણે તો જ્ઞાન રહેતું નથી પણ અજ્ઞાન થઈ જાય છે. ચાર ગાથા નિશ્ચયની છે અને ચાર ગાથા વ્યવહારની છે. પણ વ્યવહાર પણ ક્યારે સમજાય કે નિશ્ચય પ્રગટ થયા પછી. નિશ્ચય પ્રગટ ન થાય એટલે કે જે જ્ઞાનમાં આત્માનું દર્શન ન થાય એ જ્ઞાનની પર્યાયના નિશ્ચયનું ભાગ નથી, તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર થવું એ પણ એને ખબર પડતી નથી. માટે પ્રથમ અહીંયા નિશ્ચયની વાત કરે છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે એમ ગુરુદેવ આજે વર્ષોથી આપણને, નિશ્ચય નથી તો વ્યવહાર પણ નથી. માટે નિશ્ચયની વાત અનાદિકાળથી જીવ સમજ્યો જ નથી. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે અને પરસ્પર ઉપદેશ પણ વ્યવહારનો જીવો કરે છે. અને જ્ઞાનમાં પણ નિશ્ચયનો અસ્તાર જ્ઞાની વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે એમ ચાર બોલે અગિયારમી ગાથાના ભાવાર્થમાં કહ્યું. પછી ફરમાવે છે કે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી જીવને, એટલે કે આત્માનો અનુભવ કદી થયો નથી. અને એનો ઉપદેશ પણ કિરણ ક્યાં ક્યાં છે, પણ એ શુદ્ધ નયના ફળનું મોક્ષ છે એમ જાણીને આ અધ્યાત્મ શાસ્ત્રમાં મુખ્યપણે શુદ્ધ નયનો ઉપદેશ કરવામાં આવે છે. કામ ભોગ બંધનની કથા તો જીવને અનાદિકાળથી છે. કર્મું ને ભોગવવું, કર્મું ને ભોગવવું, કર્મું ભોગવવાથી છૂટે તો એને જાણું તો ખરો કે નહીં. રાગને જાણેલો પ્રજ્ઞાન તો કયો છે બારમી ગાથામાં, પણ બારમી ગાથા પહેલી છે કે અગિયારમી ગાથા પહેલી છે? પહેલી ગાથા અગિયારમી આવે છે ને પછી બારમી આવે છે, પહેલી બારમી ને પછી અગિયારમી એમ ક્રમભંગ થઈ જાય. તો અગિયારમી ગાથામાં કહ્યું કે પહેલા તું તારા સુધાત્માને આત્મ અભિમુખ થઈને શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માને જાણ, જાણેલા અનુભવ, અને એ અનુભવમાંથી જ્યાં બહાર આવ્યો ત્યાં દ્રવ્યને જાણતા જાણતા હવા યોગ જે પરિણામ થાય છે, થોડો વિતરાગ છે થોડો પ્રાગ બે પ્રકારની સાધકની અવસ્થામાં ભાવ થાય છે. એ આત્માને જાણતા જાણતા પરિણામને જાણે તો તેને વ્યવહારને જાણેલો પરિણામ કહેવાય. પણ આત્માનું જાણવાનું છોડીને રાગને જાણવા જાય તો રાગમાં આત્મબુદ્ધિ થયા વિના રહેતી નથી, કેમ કે આત્મબુદ્ધિ આત્મામાં થઈ નથી. અને રાગને દેહને જાણવા જાય ત્યાં એમાં આત્મબુદ્ધિ થયા વિના રહેતી નથી. ક્યાંય ને ક્યાંય શ્રદ્ધા વિના આત્મા રહેતો નથી. કાં સ્વરૂપ શ્રદ્ધાન કરે ને કાં પરનું શ્રદ્ધાન કરે, શ્રદ્ધા એના વિષય વિના રહે નહીં. શ્રદ્ધાનો પર્યાય એના વિષય વિના રહે જ નહીં. કાં તો સ્થળનું શ્રદ્ધાન કરે ને કાં પર મારા એ ઈચ્છા પ્રદાન કરે. અલૌકિક ગાથા પૂર્વ આ તો કોઈ પંચમ કાળમાં આપણા મહાભાગી યોગે આ ગુરુદેવનો જન્મ અહીંયા થયો અને બહુ સમર્થ પુરુષ પાકો કે જેને જગતમાં ક્રાંતિ જગાવી. આ વાતથી જેમ શ્રીમતીના વખતમાં મોક્ષ માર્ગ બહુ લો એવો શબ્દ વાપર્યો, મોક્ષ માર્ગ બહુ લો, સર્વથા બહુ ન કહી શકાય બહુ લો એમ ઉદયના ઉદયકાળમાં પણ મોક્ષનો માર્ગ બહુ લોક થઈ ગયો. મોક્ષનો માર્ગ શું એ કોઈને ખબર નહોતી. શુભ ભાવની ક્રિયા જાણથી ધર્મ થાય એમ માનતા હતા. આ તો દેહ મનવાણીની ક્રિયાથી ધર્મ થાય અને એનાથી આગળ વધે કસાયની મનતા શુભ ભાવ એનાથી ધર્મ થાય એમ માનતા હતા. પણ આત્માનો અનુભવ થતા ધર્મની શરૂઆત થાય. ધર્મની શરૂઆત પણ શુદ્ધાત્માના અનુભવથી છે. ધર્મની વૃદ્ધિ પણ શુદ્ધાત્માના અનુભવથી છે અને ધર્મની પૂર્ણતા પણ શુદ્ધાત્માના અનુભવથી છે. ભલે વ્યવહાર જોડે સાથમાં હોત હો પણ એનાથી સાથેની સિદ્ધિ થતી નથી. માટે અલૌકિક વાત બહાર આવી છે એમાં આ અપૂર્વ ગાથા છે. સૂક્ષ્મ તો પડશે પણ આપણે એનું સ્પષ્ટીકરણ હૃદયથી ધીમે રીતે કરશું. આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એને કહેવાનો જે ભાવ શું છે. શ્રોતાને કહે છે હું કહીશ ભક્ષાની હું કહીશ તને એકત્રિત ભક્ત આત્માની વાત. તો એનો અર્થ એમ થયો કે શ્રોતાઓ પણ મારી વાત સમજી શકશે. નહીં સમજીને હું કહું છું એમ છે નહીં. એવો નિમિત્ત નૈમિત્તિક સહજ મેળ હોય છે કે જ્યારે જ્ઞાનીની વાણી ખરે છે ત્યારે એને ઝીલનારા પાત્ર જીવ ભલે સંખ્યામાં થોડા દાદા હોય. દાદાને કોઈ વખતે થોડા પણ હોય હોયને હોય ઝીલનારા ન હોય અને વાણી ખરી પડે છે એમ છે નહીં. એવો યોગાનુયોગ બને છે. જ્યારે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું અને ઝીલનારો કોઈ ગણગર નહોતો પાત્ર ઉત્કૃષ્ટ પાત્ર જીવ નહોતો ત્યાં સુધી વાણી કરી દી. ત્યાં એ ગૌતમ આવ્યા ઇન્દ્રભૂતિ સભામાં અને એનું માન ગળે ગયું વાણી છૂટી. એવો કુદરતી મેળ છે. કરતા કરતું સમજ નથી કે ગૌતમ આવ્યા માટે વાણી ખરી એમ નહીં. વાણી ખરી માટે આ ગૌતમ આવ્યા એમ પણ નહીં. પણ યોગાનું યોગ નિમિત્ત ઉપાદાનની સહજપણે સ્થિતિ બની જાય છે. એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે હું આ એક ઝેટિકાના દ્રષ્ટાંતે આત્માની વાત કરીશ. તમે સાંભળશો તમારું ભેદ થઈ જશે એવી અપૂર્વ ગાથા છે. હવે એની આપણે ટીકા ટીકા. આ જગતમાં એટલે જગત છે છ દ્રવ્યથી ભરેલો લોક છે. જગત છે આત્મા છે ને જગત મિથ્યા છે એમ નથી. આત્મામાં જગત ભલે નથી પણ જગત તો જગતમાં છે. છ દ્રવ્યથી ભરેલો લોક છે. અનંતા જીવો છે. અનંતા કુશલ કર્માનો છે. એક ધર્માસ્તિકાય એક અધર્માસ્તિકાય સંખ્યાત કરા એવા પદાર્થો છ છે. જાતિ અપેક્ષાએ છ સંખ્યા અપેક્ષાએ અનંતા. આ જગતમાં ખડી છે. ખડી એટલે ચૂનો છે. એ ચૂનો ડબ્બામાં છે. કોઈને કોઈ વાસણમાં ચૂનો હોય ને ચૂનો છે એટલે બરાબર તો ઢગલો અને કાં ચૂનો ડબ્બામાં પણ ચૂનો છે. ખડી છે તે ખડી એટલે તે ચૂનો શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળો કહે છે. હું કહે છે કે જે ચૂનો છે કે સફેદ એનો ગુણ છે. એ ગુણ છે એ ચૂનાનો છે. ગુણ અને ગુણી અભેદ એક વસ્તુ છે. ભેદ કરીને સમજાવે છે કે ચૂનો છે એનું અસાધારણ લક્ષણ શું છે કે સફેદ પણ એનો સ્વભાવ છે. ગુણ કહો કે સ્વભાવ છે. શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. એમાં તો એકલી ચૂનામાં સફેદ પણ ભરેલું છે. ગોળમાં ગળપણ છે. લીંબુમાં ખટાશ છે. સાકરમાં મીઠાશ છે. અફીમાં સહવાસ છે. એમ ચૂનો સફેદ ગુણથી ભરેલો એક પદાર્થ જગતનો વિશ્વ છે. એ સર્વ પદાર્થ અહેતુ છે. એને કોઈની સંબંધ કોઈની હારે સંબંધ નથી. આ આત્માને પણ કોઈની હારે સંબંધ નથી. છતાં સંબંધવાળો માનવો એ અજ્ઞાન છે. પરની સાથે આત્માનો સંબંધ માનવો એ વિષમ વાત છે. સંસારમાં થઈ જાય છે. જુદો છે, સફેદ શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ છે, એટલે પદાર્થ જેમાં એનો સફેદ ગુણ છે. જેના ઉપર ચૂનો છાંટવામાં આવે છે, ચૂનો લગાડવામાં આવે છે, એવા બહારના પદાર્થો ઈટ આદિ પરદ્રવ્ય વ્યવહાર એટલે કળીનું શ્રેષ્ઠ છે. એટલે કે ચૂનો ભીતને સફેદ કરે છે એ વ્યવહારને એનું કથન છે, નિશ્ચયને એનું કથન નથી, એનો ખુલાસો કરશે. અર્થાત ખડી વડે ચૂના વડે શ્વેત કરાવવાનો પદાર્થ છે ભીત. ભીત એક પદાર્થ છે અને ચૂનો બીજો પદાર્થ છે. ચૂનાને અને ભીતને પરમાર્થે કઈ સંબંધ નથી, વ્યવહારે એને કયો સંબંધ. હવે એ વ્યવહારને જો નિશ્ચય માને તો શું દોષ આવી જાય એની આની માર્મિક વાત થશે. હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરનારી ખડી એમ લખ્યું ને, ભીતને સફેદ કરનારી ખડી એટલે ચૂનો, શ્વેત કરાવવા યોગ્ય કાળી ભીત છે એના ઉપર ચૂનો લગાડે તો ભીત સફેદ થઈ એમ કહેવામાં આવે છે. તો ભીત સફેદ છે કે ચૂનો સફેદ છે? ડબ્બામાં હોય ત્યાં સુધી તો ચૂનો સફેદ અને ભીતને જે લાગે ત્યારે ભીત સફેદ. ભીત કાળી દેખાતી હોય ને સામે ડબ્બામાં ચૂનો પડ્યો હોય ત્યાં સુધી તો ચૂનો સફેદ છે એમ ભાસે છે. પણ એ ચૂનાને પાણી નાખીને પલાળીને ભીત ઉપર જ્યાં લગાવ્યું ત્યાં પૂછે કે ભીત કેવી દેખાય છે કે સફેદ દેખાય છે. ભીત સફેદ દેખાય છે ને તો શું કહે છે કે તારી દ્રષ્ટિમાંથી ચૂનાનો નાશ થઈ ગયો. સાધારણ કોણ નથી, દ્રષ્ટાંત પણ સમજવા જેવો છે. મનુભાઈ વીટી આ જરા સમજવા જેવું છે. કારખાના કરતા પણ આ વાત અમારે જૂના છે રાજકોટ હતા કે છે ભગવાન તારી વાત છે હો, આ પાર્કિંગ વાત નથી, બી કથા નથી. અહીંના પ્રમુખે કેશીભાઈ બોર્ડ પહેર્યું છે એ વી કથા કરવાની અહીંયા સખત મનાય છે. આત્મકથા ધર્મકથા કરવાની છૂટ છે, પ્રમુખ સાહેબનો બોર્ડ જે હુકમ છે એમ. અહીંયા પ્રભુ તું વાત સાંભળ, તારા ઘરની વાત છે, તને કદાચ ન બેસે અત્યારે તો તું એ વાત ડિપોઝિટ તો રાખજે, ડિપોઝિટમાં રાખજે. કદાચ સમય તારો પાકશે તો વાત તને ખ્યાલમાં આવશે અને તને અંતર સન્મુખ થવામાં મદદ કરશે એ વાત. પણ આ વાત ખોટી છે એમ કરીને હું કાઢી નાખીશું. સાતમા પુસ્તકથી છઠ્ઠામાં આવીને પોતાને નુકસાન થયું ને શાસ્ત્ર લખે છે. અને તારા માટે આ શાસ્ત્ર લખે છે, ભવ્ય પ્રાણી માટે શાસ્ત્ર લખાય છે. ત્યારે તું એટલું તો રાજ્ય કે પ્રભુ આપે એટલી મહેનત કરી અમારા માટે તો હું સમજવાનો પ્રયત્ન તો જરૂર કરીશ. કદાચ અત્યારે ઓછું સમજાય, કાલ વધારે સમજાશે, ન સમજાય એવી વાત જ નથી. એ છે કે શ્વેત કરવા જોઈએ જે ખરી ભીન આદિ પરદેવી એની છે કે નથી. ખડી ભીતને ચૂનો ભીતને ચોટી ગયો તો કહે છે કે એ ચૂનો ભીતનો છે કે ચૂનો ચૂનાનો છે. જો ભીત સફેદ છે એમ તને ખ્યાલમાં આવ્યું તો ચૂનાનો નાશ થઈ ગયો, બે દ્રવ્યની ભિન્નતા રહી નહીં, એક ચૂનાનો જ નાશ થયો, મૂળ પદાર્થનો નાશ થયો, ઉપાદાનનો નાશ થઈ ગયો. નિમિત્તની લક્ષ્ય નિમિત્તની દ્રષ્ટિ કરતા ઉપાદાન ગર્ભ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, દ્રષ્ટિમાં આવતું ત્યાં. જેની વાત છે હરકિશનભાઈ, બહુ અલૌકિક વાત છે, શાંતિથી ધીરજથી થોડી સમજવા જેવી છે. અમને ખબર છે કે જગતના જીવોને આ પક્ષ છે કે હું પરને જાણું છું, એ પક્ષના અધિકાર છે, પરને કરું છું અને પરને જાણું છું એ પક્ષ અનાધિકારનું છે. આ વાત નવી નથી, અનાધિનું આસલ્ય છે. પણ મને તો મારો ભગવાન આત્મા જણાય છે, અરે બાળ ગોપાલ સૌને પણ ભગવાન આત્મા જણાય ગયો છે, તું નકાર ન કર. મને પર જણાય છે એનો હકાર, એનો હકાર તને જલ્દી આવે છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનથી તું અનંતકાળથી પરદ્રવ્યને જાણી ગયો છો, તને ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે, એટલે પર જણાય છે એમાં તને હકાર આવે છે. પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને તને આત્માનો અનુભવ થયો નથી ને, એટલે જાણનાર જણાય છે, એ વાત તારા લક્ષમાં આવતી નથી. ડાયરેક્ટલીમાં 17મી 18મી ગાથા લીધી હતી ગુરુદેવે, એનો વિડીયો ટેપ પણ અમે અવારનવાર અહીંયા સાંભળીએ છીએ. પ્રશ્ન ઉઠો તો કે જ્ઞાનની મર્યાદા જણાય છે કે જ્ઞાયક ભગવાન આત્મા જણાય છે કે જ્ઞાયક ભગવાન આત્મા જણાય છે સૌને, બાળ ગોપાલ બધાને વિડીયોમાં છે. અજ્ઞાનીની વર્તમાન વર્તો જે ઉપયોગ છે જાણવાનો વિકારનો અંશ, એમાં જ્ઞાયક તત્વ જણાય છે. કેમ કે જ્ઞાયક તત્વને ઉપયોગને કથનથી તાદાત્મ્ય સંબંધ છે. હવે જો ભિન્ન તને જણાય છે તો એ જ્ઞાનમાં અભિન્ન આત્મા તને કેમ જણાતો નથી? એક યોગસારમાં ગાથા છે, જ્યાં આચાર્ય ભગવાન શિષ્યોને શ્રોતાઓને અવી પ્રાણીને સમજાવવા માટે કૈથિનભાઈ એક દૃષ્ટાંત આપે છે. ગાથા ઘણી ઊંચી છે, ઊંચી છે એનો અર્થ એમ કે કામ થઈ જાય, ઊંચી છે એટલે ન સમજાય એમ નહીં, જો એનું રહસ્ય ખ્યાલમાં આવે તો ઉપયોગ આત્મને સન્મુખ થાય એવી ગાથા છે. આત્મદર્શન થઈ જાય એ છે યોગસારમાં ગાથા છે, કે પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય ત્રણ શબ્દો કયા? પ્રકાશક એટલે દીપક, પ્રકાશો એટલે એની પર્યાય, કેની પર્યાય? ઘડાની પર્યાય કે દીપકની? એ પ્રકાશ છે, પર્યાય કેની છે? દીપકની છે. પ્રકાશક દીપક, પ્રકાશની પર્યાય અવસ્થા. અને પ્રકાશ્ય ઘડો, એ પ્રકાશ્ય છે, ઘડો છે પ્રકાશ્ય, એટલે કે એ પ્રકાશ દ્વારા ઘડો પ્રસિદ્ધ થાય છે, એને પ્રકાશ્ય કહેવાય. હવે આચાર્ય ભગવાન એમ ફરમાવે છે એમાં કે જે પ્રકાશ દ્વારા પ્રકાશથી ઘણો ભિન્ન છે, પ્રકાશથી ઘણો, એ તો વાત બેસે છે ને બધાને, એમાં તો હા આવે કે નહીં? પ્રકાશથી ઘણો ભિન્ન છે એમાં તો હા આવે કે નહીં? ધીરુભાઈ, પ્રકાશ છે એનાથી ઘણો ભિન્ન છે. હવે એ છે કે પ્રકાશથી જો ઘણો ભિન્ન છે એ તને જણાય છે, ઘણો તને જણાય છે, ઘટપટ આદિને જાણતું તેથી તેને માન પણ જાણનારને માન નહીં કેવી કહીએ? શ્રીમદ્ધિ એકાવતારે ખુશ થઈ ગયા છે. એ છે કે આ પ્રકાશમાં ઘણો પ્રકાશથી તદ્દન ભિન્ન છે, તદ્દન ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન ઘડાને પ્રકાશ સાથે સંબંધ નથી. જો સર્વથા ભિન્ન છે એ પ્રકાશ દ્વારા જે પદાર્થ ભિન્ન છે એ તને જણાય છે, એનું અસ્તિત્વને તું માની લો છો કે ઘણો છે, ઘણો છે, ઘણો છે, કમળું છે, સોફા સેટ છે વગેરે, પણ એ પ્રકાશથી પ્રકાશક જે અભિન્ન છે એ પ્રકાશક દીવો તને કેમ દેખાતો નથી? અમને તો આશ્ચર્ય થાય છે, હો એમ કહ્યું, અમને તો આશ્ચર્ય થાય છે. એ તો દ્રષ્ટાંત પૂરો થયો. હવે સિદ્ધાંત ધીમે ધીમે કહેવામાં આવે ત્યારે થોડુંક ગુરુદેવ ફરમાવતા હતા કે થોડુંક સમજાય, જો બધું સમજાય તો તો યાદ થઈ જાય. એમ આ આત્મા છે એ જ્ઞાયક છે, દ્રવ્ય રૂપ જ્ઞાયક, અને એની વર્તમાન પર્યાયમાં જ્ઞાન થઈ ગયું છે. એ જ્ઞાનમાં રાગાદિ ક્રોધાદિ કે દેહાદિ કે પરપદાર્થ પ્રતિમાદિ જે જ્ઞાનથી તદ્દન ભિન્ન છે, જે જ્ઞાનથી તદ્દન ભિન્ન છે, એટલે જણાય છે હા સાહેબ એ તો બરાબર જણાય છે. એમાં તો એકદમ હા સાહેબ તો બરાબર જણાય છે. ત્યારે કહે છે કે તને એ જ્ઞાનમાં પરપદાર્થ ભિન્ન છે એ તને જણાય છે, અને એ જ્ઞાનથી જ્ઞાની એટલે આત્મા સર્વથા ભિન્ન નથી, સર્વથા ભિન્ન નથી, તો એ જ્ઞાનમાં આત્મા તને કેમ બનાતો નથી? અમને તો આશ્ચર્ય થાય છે. આવો પાઠ છે. એ વાર્તા એ કહે છે કે ચૂનો છે એ ભીતને જ્યાં લાગ્યો, ભીતને નહોતો લાગ્યો ત્યાં સુધી તો ચૂનો ભીત ને ભીત ભીન એમ બરાબર બેને જુદા રાખતો હતો, બેની એકતા નહોતો કરતો, અથવા એક દ્રવ્યનો દ્રષ્ટિમાંથી અભાવ નહોતો કરતો. ચૂનો નથી એમ નતો, તો ચૂનો પણ છે ભીટ પણ છે, પણ ક્યાં ચૂનો ભીટ ને લાગ્યો? ભીત ધોળી છે, ભીત ધોળી છે કે ચૂનો ધોળો છે કે ભીત ધોળી છે? દેખાય છે નજરે સફેદ એકદમ ભીત થઈ ગઈ, કાલ તો કાળી હતી, તો એ સફેદ પણ ચૂનાનો સ્વભાવ છે કે ભીતનો સ્વભાવ છે? એ ભીતની અને તાદાત્મ્ય થયું છે, બે દ્રવ્યની ભિન્નતા છે. તું ચૂનાને ભૂલી ગયો અને ભીત તને સફેદ, કાલે ભીત કાળી લાગતી, આજે ભીત સફેદ લાગવા મળી. તો ભીત સફેદ જ્યારે પાસે છે ત્યારે ચૂનો સફેદ છે એનું અસ્તિત્વ એની દ્રષ્ટિમાંથી નીકળી જાય છે, ચૂના દ્રવ્યનો જ અભાવ કર્યો એની દ્રષ્ટિમાં. એમ આમાં કેશ આસ્તે આસ્તે હવે શ્વેત કરતા નીકળી, શ્વેત કરાવવા યોગ્ય ભીતાદી પરદ્રવ્ય તેની છે કે નથી? ચૂનો ભીતનો છે કે ચૂનો ભીતનો નથી? જંગલમાં રહીને દ્રષ્ટાંત પણ એવો આપ્યો કે બધાને પરિચયમાં હોય અને ખ્યાલમાં પણ આવે, અને દ્રષ્ટાંત જો ખ્યાલમાં આવે તો સિદ્ધાંત સમજવો હળવો થઈ જાય, સહેલો થઈ જાય, સહેલાઈથી સિદ્ધાંત સમજી શકાય. શ્વેત કરનારી ખરી, શ્વેત કરાવવા યોગ જે ભીતાદી પરદ્રવ્ય તેની છે કે નથી? એમ તે બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. તે વ્યવહારિક સંબંધ વિચારમાં લીધો છે, પણ પારમાર્થિક સંબંધ બે વચ્ચે શું છે? બેની જુદાય, બેની જુદાય ત્રણે કાળ છે. ડબ્બામાં ચૂનો હોય ત્યારે ભીત ભીત છે, અને ભીતને ચૂનો લાગે ત્યારે પણ ચૂનાથી ભીત ભીન છે. આ દ્રષ્ટાંતમાં તો આમ આવશે, પણ સિદ્ધાંતમાં આમ આવવું મુશ્કેલ પડશે. દ્રષ્ટાંતમાં જો આમ હા પાડશો તો સિદ્ધાંતમાં હા પાડવી પડશે. હો તો હાલત થશે, ખુદે કહેતા હતા હા પાડશો તો હાલત થશે. જો ખરી ભીત આદિ પરદ્રવીન હોય તો, એટલે કે ભીત સફેદ થઈ ગઈ હોય તો, ચૂનો સફેદ હોવા છતાં પણ જ્યારે ચૂનો ભીતને લાગે છે ત્યારે, જો ચૂનો ભીત રૂપે થઈ ગયો હોય તો, જો ખરી ભીત આદિ પરદ્રવીની હોય તો શું થાય? તે પ્રથમ વિચાર તાત્વિક સંબંધ બે વચ્ચેનો, પારમાર્થિક સંબંધ બે વચ્ચેનો, પારમાર્થિક સંબંધ. અરે કરતા કર્મ સંબંધો નથી, પણ એને વચ્ચે નિમિત્ત નહીં સંબંધ પણ નથી. છે, ભીત પણ ઉપાદાન, ઘડી પણ ઉપાદાન, એમ જો તો ખ્યાલમાં તને આવશે. કેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, પણ ખરેખર પરમાર્થ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે ત્રીવ્ય છે છે નહીં, કાંઈ પણ સંબંધ નથી કહ્યું ને. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ જો, કે ભીત આદિ પરદ્રવ્ય હોય તો શું થાય તે પ્રથમ વિચારી. જો ભીત સફેદ થઈ ગયો હોય અધ્યાત્મની વાત સમજવી તો સહેલી છે, પણ કેવી મુશ્કેલ છે એનું કથન કરવું એ મુશ્કેલ છે. સમજવી સહેલી ને અનુભવવું પણ અપેક્ષા એ સહેલું છે, પણ એને વાણી દ્વારા રજૂ કરવું એ કઠિન છે. છતાં પણ આચાર્ય ભગવંતોએ જીવન મારે ને તાલપુત્ર ઉપર ટાઈમ કાઢીને આવા શાસ્ત્રો લખ્યા છે અને ગુરુદેવે આપણને સમજાવ્યું છે. કથનથી વક્તવ્ય છે, ઈશારાથી કહી શકાય છે. એ ઈશારો જો સમજનાર પકડી લે તો કામ થઈ જાય. એનું વાચ્ય પકડવું નહીં, એના વચનને પકડવું. પણ એ વચનની પાછળ શું કેવા ધારે છે, શું સમજાવવાનું અત્યારે એને આશય છે, એ આશય સુધી ચાલ્યો જાય તો કામ થઈ જાય. વાણીને પકડે તો કામ ન થાય. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો, એટલે કે ભીત સફેદ થઈ ગઈ હોય તો શું થાય તે પ્રથમ વિચારી. હવે એક મહા સિદ્ધાંત રજૂ કરે છે, આ બધી જગ્યાએ એપ્લાય કરવા જેવો છે આ સિદ્ધાંત. જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે જ હોય. જેમ દ્રષ્ટાંતમાં આપણે આત્મા લીધો, દ્રષ્ટાંતમાં બીજું વાત ન લીધી, દ્રષ્ટાંતમાં આત્મા લીધો, કે જેમ જેમ એટલે દ્રષ્ટાંત. આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન થવાથી લીધું નથી, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા છે. જેમ કે ખટાશ લીંબુની હોવાથી, ખટાશ લીંબુની થવાથી નહીં, ખટાશ લીંબુની હોવાથી, ખટાશ તે લીંબુ છે, ખટાશ લીંબુની હોવાથી ખટાશ તે લીંબુ છે, લીંબુને ખટાશ કઈ લીધી નથી. એમ ગોળ પણ ગોળનું હોવાથી ગોળ પણ તે ગોળ છે, ગળવાપણું અફીણનો ધર્મ હોવાથી ગળવાપણું એ અફીણ જ છે, અફીણને કડવાશ કઈ જુદી નથી. એમ આત્માનું જ્ઞાન હોવાથી દેવપુરુષ આત્મનું જ્ઞાન નથી, રાગનું જ્ઞાન હોવાથી એમ નથી. જો રાગનું જ્ઞાન હોય તો જ્ઞાન તે રાગ જ હોય, પણ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. આ અંદરમાં જવાની વિધિ શરૂ થઈ છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તો ત્રણેય કાળ આત્માનું જ થઈ રહ્યું છે, કેમ કે જ્ઞાનને ને આત્માને તાદાત્મ્ય સંબંધ છે. બાળગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એટલે જ્ઞાન તો ત્રણેય કાળ આત્માનું જ થાય છે, કેમ કે જ્ઞાન આત્માનું હોવાથી, આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન હોવાથી. રાગનું જ્ઞાન નથી, ઉદ્ગલનું જ્ઞાન નથી, પણ પરમેષ્ઠીનું જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું છે. જ્ઞાન પરદ્રવ્યની સાથે સંબંધ રાખે છે કે જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે? ચૂનો છે એના સફેદ મૂળથી સંબંધ રાખે છે કે એ સફેદ મૂળ ભીતની સાથે સંબંધ રાખે છે? સફેદ મૂળ જે ચૂનાનું છે, જેનું જે હોય તે જ હોય, તો સફેદપણું એ ચૂનાનું હોવાથી સફેદપણું પોતે ચૂનક છે. હવે એ સફેદપણું જો ભીતનું હોય તો સફેદપણું ભીત જ હોય તો ચૂનાનો નાશ થઈ જાય, સોદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય, મહા દોષ મોટો આવે. એ કે છે આવી ચોથો વાત. જેનું જે હોય તે તેજ હોય. આત્માનું જ્ઞાન થવાથી નહીં, આત્માનું જ્ઞાન હોવાથી. જ્ઞાન ઉદગમનું નહીં, જ્ઞાન તો આત્માનું છે. આવડો આ પદાર્થ જણાય છે, આ પદાર્થ દૂરવર્તી પદાર્થ છે, એ જણાય છે જ્ઞાનમાં. તો જ્ઞાન એનું થયું છે કે જ્ઞાન આત્માનું રહ્યું છે? જ્ઞાન આત્માથી છૂટું પડી જાય તો આનું થઈ જાય, તો આત્માનો નાશ થઈ જાય. પણ જ્ઞાન તો સબંધ આત્માની હારે, ત્રણે કાળ જ્ઞાન વિના આત્મા હોતો નથી. જ્ઞાનનો નાશ તો આત્માનો નાશ થઈ જાય, માટે જ્ઞાન વિના કોઈ પણ પ્રાણી હોય નહીં. ઉપયોગો લક્ષણ છે આત્માનું, ત્રણે કાળ જાણું 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 જાણું. આત્માનું જ્ઞાન હોવાથી ભલે એ એમ માને છે કે મને આનું જ્ઞાન થયું, પણ એ જ્ઞાન તો આત્માનું છે. પણ એને એમ ખ્યાલ નથી આવતો કે આ જ્ઞાન આત્માનું થઈ રહ્યું છે. એ જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થઈ રહ્યો છે, મને એ ખ્યાલમાં નથી લેતો અને મને પર જણાય છે. એટલે ઉપયોગ બહિર્મુખ થઈ જાય છે, ઉપયોગ અભિમુખ આવતો નથી. માટે જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી થવાથી નહીં, આત્માનું જ્ઞાન હોવાથી. જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનને આત્મા કેમ કહ્યો? કે એ જ્ઞાન આત્માનું છે, માટે જ્ઞાન તે આત્મા છે. જો એ જ્ઞાન પરનું હોય તો જ્ઞાન પરરૂપે થઈ જાય, પણ એમ તો બનતું નથી. માટે જ્ઞાન તો આત્માનું છે, આત્માને જ પ્રસિદ્ધ કરે છે સમયે સમયે. પણ એને શ્રદ્ધામાં નથી આવતું. હા, મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ છે, આ છે, આ છે, આ છે, એનો અર્થ હું નથી. ત્રંબકભાઈ છે, એનો અર્થ શું થયો? હું નથી. રાયચંદભાઈ છે, એનો અર્થ શું થયો? કે હું નથી. અરે હું છું એમ લેને તો આ છે એ વ્યવહાર થશે. હું છું એવો જો નિશ્ચય પ્રગટ થઈ જાય તો આ છે એને વ્યવહાર કરવામાં આવે છે. હું છું એને ભૂલી જાય અને આ છે તો એ પોતે નાસ્તિક થઈ ગયો, પોતાના અસ્તિત્વને ઉડાવી દીધું. નાયક
જે ગુરુદેવ નો ફોટો નહીં પડે છે એનો પ્રતિભાસ તમારી જ્ઞાન ની પર્યાયમાં થયો. એ બિંબ છે અને તમારી જ્ઞાન ની પર્યાય ને પ્રતિબિંબ કહેવાય. હવે એ જે જ્ઞાનની પર્યાયમાં ગુરુદેવનો ફોટો જણાય છે ત્યારે જ્ઞાન જણાય છે કે ગુરુદેવનો ફોટો જણાય છે? બસ આટલું વિચારવાનું છે, પછી હજી સ્ટેજ આગળ છે જરા. પણ જ્ઞાન જણાય છે, જ્ઞાનની પર્યાય જણાય છે કે ગુરુદેવનો ફોટો જણાય છે? જો ગુરુદેવનો ફોટો જણાય છે એમ લીધો તમે, તો તમે તમારું જ્ઞાન છે એનો નિષેધ કર્યો કે મને મારું જ્ઞાન જણાતું નથી, મને ગુરુદેવનો ફોટો જણાય છે. હવે એનાથી પણ આગળ જરાક છે સમજાવવા માટે તો ભેદથી સમજાવવામાં આવે છે કે તને પણ તારી જ્ઞાનની પર્યાય જણાય છે ભેદથી, પણ ખરેખર તો જ્ઞાયક જણાય છે. ખરેખર તો એને બધાને બાળકોને સૌને શું કહ્યું? એમાં તક ઉઠે કે જો બધાને જ્ઞાયક જણાતો હોય તો બધાને સમય કરતો હોવું તક તો ઉઠે ને, તક તો ઉઠે હો, એનો કાંઈ વાંધો નહીં. સમજવા માટે તક છે ને, જો બધાને ક્યાંય જણાતો હોય તો બધાને સભ્ય દર્શન હું જોઈએ, પણ નાયક જણાય છે એનો તું ક્યાં સ્વીકાર કરી રહ્યો છો? તને ત્યાં ક્યાં લક્ષ છે? મને આ જણાય છે, 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 એના ઉપર તારું પરમ લક્ષ છે. એ પરલક્ષ વાળું ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન આત્માને તિરોભવ કરી નાખે છે. શું કહ્યું? ગુરુદેવ ખોટો જણાય છે કે જ્ઞાન જણાય છે? બસ આટલા ઉપર વિચાર કરવાની બહુ જરૂર છે. આ વિચાર કરવાની જરૂર છે. આત્મા આત્મા બીજા આત્મા હો શુદ્ધ આત્માના દર્શન થઈ જાય આટલો વિચાર કરે. આ ગુરુદેવ નો ખોટો જણાય છે કે મારું જ્ઞાન જણાય છે? છે શું? આહા, ગુરુદેવ તો ફરમાવે છે કે જ્ઞાન ની પર્યાય જણાય છે, પર જણાતું નથી. પર જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે, એ પણ અપેક્ષા એ છે. એમાં સૂક્ષ્મ છે વાત થોડીક. એટલો પર જણાય છે, એટલું જ્ઞાન જણાય છે, એ પણ જ્ઞાન છે. પણ જે જ્ઞાનની પર્યાયમાં ગુરુદેવનો ફોટો જણાય છે કે જે જ્ઞાનમાં મારો આત્મા જણાય છે, જે જ્ઞાનમાં એનું નામ સફર પ્રકાશક છે. જો જ્ઞાનમાં આત્મા જણાતો નથી અને ગુરુદેવનો ફોટો જણાય છે તો એકાંતર પ્રકાશક અજ્ઞાન ભ્રાંતિ, એમાં ગ્લેક નાયકનો સંકટ દોષ ઉભો થઈ ગયો, સંસાર ઉભો થઈ ગયો. બસ આટલું જ છે. ગુરુદેવ નો ફોટો સામે રાખો
એમ રાગ છે,
એમ રાગ. આ તો દ્રષ્ટાંત પેલા સ્થૂળ કે આ ગુરુદેવ નો ફોટો જણાય છે કે એ ગુરુદેવ નો ફોટો જણાય છે જેમાં જેમાં એવું જ્ઞાન જણાય છે. તો શું થશે કે ગુરુદેવ નો જે ફોટો જે પરને છે એ પરને ઉપરથી લક્ષ છૂટી અને સ્વજ્ઞમાં આવી જશે. સ્વજ્ઞ ભલે ભેદમાં આવે, પેલા શરૂઆતમાં જ્ઞાનની પર્યાય જણાય છે, પણ જો એટલા ભેદમાં આવશે તો જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તો હવે જ છે, એથી જ્ઞાયક દ્રષ્ટિમાં આવી જશે. આ માર્મિક વાત છે, આ ભીનું સંકેલવા જેવું નથી, આની ચર્ચા કરવા જેવી છે. બાકી સાચું છે. પછી આવશે ચાર ગાથામાં નિશ્ચય ને ચાર ગાથામાં વ્યવહાર. જ્યારે જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ જાય છે ત્યાર પછી નિશ્ચય જ્ઞાન પ્રગટ થયું, ત્યાર પછી જે રાગ જણાય તે જણાય, ગુરુદેવનો ફોટો જણાય, પોતાને જાણતા જાણતા ગુરુદેવનો ફોટો જણાય તો તેને વ્યવહાર કહેવામાં, પણ પોતાને ચૂકીને ગુરુદેવનો ફોટો જણાય છે અજ્ઞાન કે મિથ્યા થતી છે. એ વાત બે મેં પહેલેથી કરું છું કે ચાર ગાથા નિશ્ચયની છે અને ચાર ગાથા વ્યવહારની છે. પણ નિશ્ચય પ્રગટ થાય તો વ્યવહાર ઉભો થાય, નિશ્ચય પ્રગટ ન થાય તો અજ્ઞાન રહી જાય. આ ગાથા તો એક મહિનો આવે એટલી છે, અંદર ઊંડાણ ભાવ પ્રમાણના ભેરા છે. ચાર દિવસમાં આપણે પૂરું કરવાનું છે. અલૌકિક ગાથા, અલૌકિક ગાથા સમજવા જેવી છે. હું સમજું છું એમ ન લે, સમજવાનો પ્રયત્ન કરું છું એમ લે. મૂળ ગાથા છે આ. જ્ઞેય નાયકનો સંકટ દોષ તૂટી જાય, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય, અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માના દર્શન અભેદ ભાવે થઈ જાય, એવી આ અલૌકિક ગાથા છે. સામે ગાથા છે ને, આપણે ક્યાં ઘરની સામે ગાથા છે? ગુરુદેવની વાત પણ બહાર આવી કે છેલ્લા 5-7 વર્ષ થયા તો એને મસ્તી ચડી ગઈ કે જ્ઞાનની પર્યાય ધરાય છે. એકવાર રાજકોટની અંદર આહાર કરીને ગુરુદેવ ફરતા હતા, સ્વાધ્યાય મધ્યમાં એને ટેલવાની ટેવ હતી. જ્યારે ટેલતા ટેલતા કહ્યું, એમાં પારેખભાઈ અત્યારે હજી હયાત છે, વ્યક્તિ હયાત છે, હો સાક્ષી, કે પારેખભાઈ આત્મા પરને જાણે છે એમ અમારે કેવું પડે છે? અમારે કેવું પડે છે, કેટલી મસ્તી, કેટલી સવિકલ દશામાં અંતર્મુખતા, સવિકલ દશામાં જ્ઞાનીને જ્ઞાનની અંતર્મુખતા કેવી વર્તે છે એ અનુભવી જાણે છે, બિન અનુભવી જાણી શકતો નથી. સવિકલ દશામાં નિર્વિકલ દશા, નિર્વિકલ ઉપયોગ નહીં, જે વખતે સવિકલ દશા છે, હાલતા ચાલતા વાત કરે છે, સવિકલ દશા છે, નિર્વિકલ જ્ઞાન.